તારીખ 7-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 288 અને 289 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 733
પત્રાંક 288 બે લીટીનો પત્ર છે. પત્રનું મથાળું લખ્યું છે, આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. આદિ પુરુષ એટલે આ આત્મા છે, એનું બીજું નામ આદિ પુરુષ પણ છે, પુરાણ પુરુષ પણ છે, અનાદિ પુરુષ પણ છે. એ સંસારમાં રમત માંડીને બેઠો છે. એમ છોકરાઓ ઘર ઘર રમે છે, એમ આ જીવ પણ, આ મારું ઘર છે, અમારું કુટુંબ છે. હા, આદિ પુરુષ મને આત્મા, આત્મા જો હૈ ઉસને રમત શરૂ કી હૈ, શરૂ કરકે બેઠ ગયા હૈ, રમત શરૂ કરકે બેઠા હૈ. માંડીને ક્યાં બોલતે હિન્દી મેં, શરૂઆત રમત માંડી, રમત શરૂ કિયા. રમત તો રમત બોલતે હૈ, માંડીને એટલે શરૂ કરીને એમ જ થાય ને. જૈસે એમ જ છે ને, અનુવાદમાં કોણ સી રમત હૈ, એ સંસાર કી રમત હૈ. દેખો, એ મેરા પરિવાર, એ મેરા મકાન, એ મેરી દુકાન, એ મેરે સમાજ, એ મેરી નાતી, મેરી જાતિ, ફિર વો ગેમ પૂરી હો જાયેગી, નહી ગેમ ચાલુ કરેગા, વો પૂરી હો જાયેગી, ફિર નહી ચાલુ કરેગા. એક પદ બેંસરી જો હૈ અપને મુમુક્ષુ કી ભૂમિકા મેં બહુ વૈરાગ્યમય પદ ગાતે છે, મારે રમત રમવી નથી. રમત હોય ઘડી બે ઘડીની, પણ આ તો અનંતા યુગ ગયા, અનંતા યુગ છે. અમારી આત્મા નહીં નહીં રમત, નહીં નહીં રમત, નહીં નહીં રમત, ખેલતાય રહેતા હૈ, થકતાય નહીં. તો જો થક ગયા વો ક્યા બોલતા હૈ કે અબ મેરે કો નહીં ખેલના, મેં થક ગયા, અબ મેરે કો નહીં ખેલના હૈ, અબ મેં થક ગયા. બહુ અચ્છે ભાવ નિકાલે હૈ જિસને પદ લિખા હૈ ઉને, તો બહુ અચ્છે વૈરાગ્ય કે ભાવ નિકાલે હૈ. દૂર કા પ્રભુ દોડ મારે રમત રમવી નથી. હમ પ્રભુ કે પીછે દોડતે હૈ, પ્રભુ કે દર્શન કે લીએ, પ્રભુ પકડ મેં નહીં આતે, પટ્ટા પટ્ટી બાંધ કરકે પકડને કો જાતે હૈ ને, હાથ મેં કુછ આતા નહીં, આવાજ દેતા હૈ મેં ઇધર હું તો ઇધર દોડતા હૈ, આંખે તો બંધ હૈ તો ઇધર દોડતા હૈ, ફિર આવાજ ઇધર આતા હૈ તો ઉધર દોડતા હૈ. એસે પ્રભુ દૂર હી દૂર લગતા હૈ, પકડ મેં નહીં આતા. ઓર એસી જો આંખ બંધ કરકે ખેલને કી રમત હૈ, અબ મેરે કો નહીં ખેલના હૈ, અબ તો જ્ઞાન નેત્ર ખોલના હૈ ઓર પ્રભુ કા દર્શન કરના હૈ. એસા કરકે વો બાત લિયા હૈ, બહુ અચ્છે ભાવ નિકાલે. તો સૌભાગભાઈ કો લિખતે હૈ કે દેખો, આપકો અભી જો પરિસ્થિતિ હૈ વો તો એક રમત હૈ, એક ખેલ હૈ, કુછ ઇસમે જ્યાદા અપનાપન કરને કી જરૂરત નહીં હૈ, ક્યોંકિ ખેલ કે મેદાન છોડ કર હમ ચલે જાને વાલે હૈ, ખેલ કા મેદાન છોડ કરકે ચલે જાયેંગે. ઓર જગહ ખેલેંગે, ફિર ઓર જગહ ખેલેંગે, तो यहाँ इतनी पकड़ करने से क्या फायदा, और जितनी पकड़ ज्यादा होगी उतना दुख ज्यादा होगा। आखिर में जो बात है वो तो दुख नहीं कैसे होवे और सुख कैसे होवे वही बात है। नवा जूनू तो एक आत्मवृत्ति सिवाय हमारे क्या छे? हमको तो एक आत्मवृत्ति अंदर में चलती है, वही नई बात है और वही जूनी बात है, यानी वही समाचार है। नवा जूनी एटले समाचार, गुजराती में एम पूछे कई नवा जूनी छे मतलब कोई समाचार है, हाँ नई खबर है तो उसको नया नवा जूनी बोले से। तो पूछा होगा कोई नवा जूनी हो तो लख सो, क्योंकि तो हमको तो हमारी आत्मवृत्ति के सिवा और कोई समाचार हमारे पास है ही नहीं, वही हमारे मुख्य है। जो आत्मवृत्ति में हमारा परमात्मा को स्थान दिया है वही हमारी आत्मवृत्ति हमको मुख्य है, इसके सिवा हमको कोई नई बात भी नहीं, कोई पुरानी बात नहीं, कोई दूसरा समाचार हमारे पास तो है ही नहीं। और यह लिखने जितना मन को अवकाश भी कहाँ है, और वो आत्मवृत्ति को लिखने के लिए मन को अवकाश नहीं है, मन भी वही वहीं लगा है। यह हमारा परमात्मा है वहीं हमारा मन लगा है, चिट्ठी लिखने में भी हमको पत्र लिखने में भी हमारा मन नहीं लगता। इसके सिवा सब नया है और सब पुराना है, हमारे उसके सिवा सब नया पुराना सब उसके सिवा है। हमको तो एक ही बात है, दूसरी बात कोई है ही नहीं। दो पंक्ति में भी मुख्यता क्या होनी चाहिए, कहाँ होनी चाहिए, इतना बात बता दिया है, मुद्दे की बात बता दिया है, बाकी सब रमत है, उसका कोई कीमत नहीं है। बच्चे को भी कोई रमत ला देते हैं ना खेलने के लिए, कुछ टाइम खेलते हैं फिर सामने नहीं देखता, जिसके लिए वो तकरार कर रहे हैं वो कुछ टाइम के बाद वो रमत को सामने नहीं देखेगा, पुरानी हो जाती है। ये हालत है संसार में, पछीनो पत्र से 289 ये पण बे लीटीनो पत्र छे। परमार्थ विषये मनुष्यनो पत्र व्यवहार वधारे चाले छे अने अमने ते अनुकूल आवतो नथी, एमना ऊपर जे पत्रो आवता ए धार्मिक विषयमां आवता हता, आत्मकल्याणनो विषय माणसो पूछता था एमने कि हमको आत्मकल्याण कैसे हो बताइए, ऐसा पत्र व्यवहार ज्यादा चलता है और हमको ये अनुकूल नहीं आता। वो अपने काम में लगे थे, वहां से उपयोग बदलने का विचार नहीं आता था। क्या होता है कि कुछ समूह है, धार्मिक जनों का भी कुछ समूह होता है, उसमें कुछ एक जीव के बिना, कोई एक आध दो चार जीव के बिना सब ऊपर ऊपर से चलते हैं, कोई गहराई नहीं होती, कोई गंभीरता नहीं होती और कोई अपना आत्महित करने के लिए लगन नहीं होती, और वो ख्याल में तो आ ही जाता है। तो उसमें रस नहीं आता, बोले बात तो वही पूछेंगे, बोलो हमको आत्मकल्याण करना है, आप बताइए और बताइए और बताइए, कई प्रकार के प्रश्न करेंगे, लेकिन रस नहीं आएगा उसमें इतना। क्यों कि मालूम पड़ता है कि उनका रस कोई और जगह है और बात इधर की चलाते हैं, लेकिन उसमें कोई दम नहीं है, तो रस नहीं आता है। हाँ, कोई सिंसियरली प्रयास करता है, मैंने वाकई उसको अपना काम करना ही है, ऐसा खरी रुचि वाला है, खरी भावना वाला है, खरी जिज्ञासा वाला है, उनके लिए तो कलेजा काट करके भी देंगे, अरे जो भी हृदय में है वो निकाल देते हैं, लेकिन जिसको लेना नहीं है उसके लिए क्या समय बिगाड़ने जैसी बात लग जाती है, इसलिए रस नहीं आता। कभी किसी को ऐसा लगता है कि क्यों ऐसा होता है, लेकिन सहज बात है, वो बात सहज होती है, ऐसी होती है। જેથી ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી, અતઃ બહુત સે પત્રો કા તો ઉત્તર હી લિખ નહીં પાતે, એસી હરી ઈચ્છા છે, મેને એસા હી આત્મા સહેજ એસા હી બનતા હૈ, આત્મા સહેજ એસા હી પ્રવર્તન કરતા હૈ, ક્યા કરે। જો પેલા કેશવલાલ ભાઈ છે, એને પોતાના પરિણામ લખ્યા છે, કેવો સરસ પત્ર લખ્યો છે કેશવલાલભાઈ લીમડી વાળાને, એમ કોઈ ખરો જિજ્ઞાસો દેખાય તો અંબાલાલભાઈના પત્રો બહુ સારા લખાણા છે, લલ્લુજી ઉપરના પત્રો બહુ સારા લખાણા છે, સૌથી સારા સૌભાગભાઈ ઉપરના છે, બાકી જે સારી એવી પાત્રતાવાળા છે એના ઉપરના બહુ સારા પત્રો આવ્યા છે, અને એમાં તત્વ ઘણું બહાર આવ્યું છે, તત્વ કી બાત બહોત નીકળી હૈ। એસા થા એવું હતું કે એમની ઉપસ્થિતિમાં અંબાલાલભાઈ એ પ્રવૃત્તિ કરતા હતા, એટલે એમની આસપાસ જે લોકો આવતા હતા એને સૂચના આપી હતી કે તમારા ઉપર કાંઈ પણ કૃપાળુદેવનો પત્ર આવે એટલે મને મોકલી આપો, અને એ પછી કોઈ વખત કૃપાળુદેવની આજ્ઞા અનુસાર કોઈ પત્ર સર્ક્યુલેટ કરવો હોય તો એની નકલ કરીને પછી મોકલે, આ તમારે વાંચવા જેવો છે, એમની આજ્ઞાથી છે, તમે આ પત્ર વાંચો, એટલે બધી વાર કૃપાળુદેવને લખવું ન પડે, એ ખાલી અંબાલાલભાઈને લખી નાખે કે આવો પત્ર હોય અથવા ફલાણો પત્ર છે તમે ફલાણાને મોકલી આપજો, એટલે એમની ઉપસ્થિતિમાં એ પ્રવૃત્તિ ચાલુ હતી, એટલે સારી એવી વ્યવસ્થા પહેલાં થઈ ગયેલી। ત્યાર પછી એમના દેહાંત પછી એમના નાના ભાઈ મનસુખભાઈ કરીને હતા અને અંબાલાલભાઈ હતા, એ બંને મળીને આ ગ્રંથ તૈયાર કર્યો, એમાં લગભગ ઘણું મેટર તો એમની પાસે તૈયાર હતું, બાકીનું એમણે બધા પાસેથી જે કાંઈ બાકી હોય તો મોકલી દેવા માટે વિનંતી કરેલી, જેની પાસે જે લખાણ હોય એ મોકલી આપે, એ રીતે એમણે 4 જ વર્ષમાં આ ગ્રંથ પ્રકાશિત કર્યો છે। 1957ના ચૈત્ર 5મે એમણે દેહ છોડ્યો, 1961માં આ ગ્રંથ પ્રકાશિત થઈને બહાર આવ્યો છે, પછી અત્યારે આપણા હાથમાં છે, થોડા સુધારા વધારા સાથે 2-5 વર્ષમાં એમાં જે સુધારા વધારા થઈને ફાઇનલ, હવે આમાં ફેરફાર નથી કરતા આ લોકો, આ ફાઇનલ છે, પણ એવી રીતે તૈયારી થયેલી। હા,
સીધી વાત છે.
તરત ખબર પડે ને કે આ પોતાના પરિણામની વાત કરે છે તો એને પોતાને પરિણામ પકડાના ત્યારે વાત કરે છે, એને સ્વલક્ષ્ય એટલું છે એટલે એ વાત કરે છે કે મારે સુધરવું છે, તો એને રિસ્પોન્સ આપે ને. આ તો દર્દીને ડૉક્ટર જેવી વાત છે. ડૉક્ટર પાસે જઈને દર્દી કાંઈ બોલે નહીં તો ડાક્ટર દવા કરે, હું એ કહો કેવી ચક્રે, અને કરે વાત કરે ને અધૂરી કરે તો પૂરી દવા કેવી રીતે કરે? તને પેટ ખોલીને વાત કરવી જોઈએ. તેથી ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી એવી હરિ ઈચ્છા છે, અને અમને એ વાત પ્રિય પણ છે. ઠીક, અમને એ વાત બરાબર લાગે છે, પ્રિય લાગે છે, ઠીક છે. ન લખાય તો કાંઈ વાંધો નથી, પોતે કાંઈ બહુ એ રીતે. પછી પરાણે દેવાની તો વાત જ રહેતી નથી. સામાન્ય જિજ્ઞાસુ હોય તો પણ ઉત્તર ન લખે. સરખી તૈયારી તૈયાર થઈને આવ્યો હોય, સરખી તૈયારી વાળો હોય તો એને દેવાનું મન થાય એવી એમની લાઈન છે. હા હા, 4-5 પત્રો છે. હા હા બરાબર. હા, એમાં શું થયું હતું કે ઘણીવાર મૂંઝાતા હતા, અને આ સંસારમાં આત્મજ્ઞાન વિના બધાને ક્યાંય ને ક્યાંય મૂંઝવણ થાય જ. એવો એક માણસને કાઢી દો તમે આ સંસારની અંદર, એ મૂંઝાતો ન હોય. આખું જગત મૂંઝાયેલું પડ્યું છે. એક આત્મજ્ઞાન છે એનાથી સમાધાન, સર્વાંગ સમાધાન થાય. ગાંધીજી તો બુદ્ધિશાળી હતા, એ મૂંઝાતા હતા ત્યારે એમનો સંપર્ક કરતા હતા, અને દૂર હોય તો પત્રથી સંપર્ક કરતા હતા, નહીતર મુંબઈમાં રૂબરૂ પણ મળતા હતા. વિલાયતથી બેરિસ્ટર થઈને આવ્યા, પછી સીધા મળવા ગયા હતા એમને. હા, રૂબરૂ પણ મળતા હતા. પછી એમણે પોતાની જીવનકથામાં લખ્યું છે ગાંધીજીએ, કે એમના શ્રીમદ રાજચંદ્રજીનું જીવને મારા ઉપર બહુ અસર કરી હતી. ગાંધીજી મોઢવાણિયા હતા, અમારે કુલ ધર્મ મોઢ નાતેનો છે, પોરબંદરના મોઢવાણિયા હતા. બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા, એ જમાનામાં બેરિસ્ટર થયેલા. આ વૈષ્ણવ હતા, કેમ એમનું પ્રાર્થનામાં મુખ્ય વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, નરસિંહ મહેતાનું પદ છે. હા, નરસિંહ મહેતાએ બનાવેલું છે. પર દુઃખે ઉપકાર કરે તે છતાં મન અભિમાન ના આણે રે. હા, એ રાજકારણમાં પડી ગયા, રાજકારણમાં પડી ગયા, અને હિન્દુસ્તાનને બ્રિટિશના બ્રિટિશરો પાસેથી મુક્ત કરાવવાના મુખ્ય કાર્યમાં લાગી ગયા. આત્મકલ્યાણનું કાર્ય કરી ગયું એટલે ગાડી ચૂકી ગયા. શું કામ લાગે આમ એમ જ થાય ને સર, એવું છે. ટોપ પ્રાયોરિટી, જેને સુખી થવું હોય, જેને આત્માની શાંતિ જોતી હોય, અને સંસારના દુઃખોથી દુઃખી ન થવું હોય, એને આ કામ ટોપ પ્રાયોરિટી ઉપર લેવું જોઈએ. નહીતર લાસ્ટ પ્રાયોરિટીમાં બધા સંપ્રદાયની અંદર કોઈ મંદિર જાય છે ને કોઈ દાન દે છે ને કોઈ ઉપવાસ કરે છે ને કોઈ શાસ્ત્રો વાંચે છે ને કોઈ કાંઈ ને કાંઈ સાધન કરે છે, કોઈ પૂજા ભક્તિ કરે છે, એમાં કઈ વળવાનું નથી, ને કઈ વળતું નથી, કેમ કે બધું લાસ્ટ પ્રાયોરિટીમાં થાય. અને એમાં મોટા ભાગના તો સંસાર અર્થે જ કરે છે કે આમ કરું તો મારે સંસારમાં લીલી વાડી ઘેરીએ. સંસાર ભક્તિ કોની ભક્તિ કરે છે? પ્રભુ ભક્તિ નથી કરતા, સંસાર ભક્તિ કરે છે. દુકાને જઈને સંસાર ભક્તિ, અને મંદિરમાં જઈને પણ સંસાર ભક્તિ. પછી 84 ના પરિભ્રમણમાં સંસારનો ન પાંગરે તો થાય હું, એ જ થાય. એ નસીબ લઈને આવ્યા છે, એ નસીબ લઈને આવ્યા છે કે નથી આવ્યા? હું નથી કરતો ને, તમે શું કરવા કરો? પ્રારબ્ધ લઈને આવ્યા છે, અને અત્યારે તો લગભગ એ પરિશ્રમ બહુ ઓછો થઈ ગયો છે. અત્યારે એ પરિશ્રમ મા બાપોને ઘટતો જાય છે, એટલે એમ જ તે મા બાપોને ચિંતા કરવાનો પ્રકાર ઓછો છે અત્યારે. દુનિયાને પારકી ચિંતાનું તો વધારે હોય જ છે. આમ તો શું છે, કોઈ પ્રયત્ન કરે ત્યારે પણ એના પ્રારંભ પ્રમાણે થાય છે, પણ ઓલો અહંકાર કરે છે, જોઉં મેં પ્રયત્ન કર્યો અને આ કામ કર્યું, થયું છે એના પ્રારંભ પ્રમાણે. આમ હોય છે વાત. તો આપણે આ પત્રમાંથી પરમાર્થ શું કાઢવાનો છે? પત્ર દો પંક્તિ કા હૈ, હમકો હમારે લીએ કોણ સા પરમાર્થ નિકાલના હૈ? કે અગર હમ સહી આત્મકલ્યાણ કે માનછુ હૈ તબ તો જ્ઞાની સે રિસ્પોન્સ મિલેગા, અગર હમકો ઉપર ઉપર સે ચલના હૈ તો હમકો અપેક્ષા નહીં રખની ચાહીએ કે હમકો ક્યો ઇતના રિસ્પોન્સ નહીં મિલતા હૈ. એ નિકલતા કે નહીં નિકલતા? કેમકે સહેજ વૃત્તિ જ્ઞાનીઓ કે કામ નહીં કરેગી, જ્ઞાની કે વૃત્તિ કામ નહીં કરેગી. બાત કરને મેં પત્ર લખને મેં વૃત્તિ નહીં કામ કરેગી. इसके बाद पत्र है 293 नंबर का, पृष्ठ संख्या 305, श्री सौभाग्य स्वमूर्ति रूप श्री सौभाग्य केव लिखे थे संबोधन स्वमूर्ति अभिन्न भाव थियो शो थियो ભેદભાવ ન રહ્યો. મારે આત્માની જે મૂર્તિ છે ચૈતન્ય મૂર્તિ, તો કેવા શબ્દો નીકળ્યા છે. સુભાગભાઈ થવાનું મન થઈ જાય એવું છે, કેસે શબ્દ પ્રયોગ કર્યા એ દેખો. શ્રી સૌભાગ્ય દૂસરી બાર લખી દયા કે સ્વમૂર્તિ મૂર્તિ રૂપ શ્રી સૌભાગ્ય. વિરહની વેદના અમને વધારે રહે છે, ઠીક. વિરહની વેદના અમને વધારે રહે છે કારણ કે વિતરાગતા વિશેષ છે. લખે છે
अन्य संघ में बहु उदासीनता है। बीजा मणसों नो संग तो थोड़ो कम्पेरिजन थी जाए सरखामणी थी जाए तो विरह वेदना पोताने पण घणी रहती थी। स्पष्ट लिख्यु छे पण हरि इच्छाने अनुसरीने एटले प्रारब्धने अनुसरीने प्रसंगोपात विरहमां रहेवू पड़े छे। જે ઈચ્છા સુખદાયક માનીએ છીએ એમ નથી, પ્રારબ્ધને અનુસરીને વિરહમાં રહેવું પડે છે। ઈશ્વર ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ પણ ઈશ્વરની એવી જે ઈચ્છા એટલે પ્રારબ્ધનો પરિસ્થિતિ એ અમે સુખદાયક નથી માનતા। ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઈચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો, વિચાર એટલે અભિપ્રાય। એક ભક્તિના પરિણામ અને એક સત્સંગના પરિણામ એ બે વિષયમાં અમને વિરહ નથી પોસાતો અને અમારા અભિપ્રાયમાં એ વિરહ રહીએ તો પણ સુખદાયક છે, પ્રારંભથી પણ એનો વિરહ રહીએ તો સુખદાયક છે એ અમારા અભિપ્રાયમાં નથી। શ્રીહરિ કરતા એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ, એટલે પ્રારબ્ધ ભલે પ્રારબ્ધ પ્રમાણે વ્યવસ્થા ગોઠવે પણ અમારા પરિણામ એને કબૂલતા નથી, અમારા પરિણામ સ્વતંત્ર ચાલે છે। અમે એ બાબતમાં પરતંત્ર રહેવા માંગતા નથી, એટલે પરિણામ પણ ચાલે છે અને પ્રયાસ પણ ચાલે છે। સત્સંગ માટેના પરિણામ પણ ચાલે છે અને સત્સંગ માટે પ્રયાસ પણ ચાલે છે, અને જેને જેની જરૂર હોય તેના પરિણામને પ્રયાસ ચાલ્યા વિના રીએ જ નહીં, આ એની પ્રેક્ટિકલ સાઈડ છે, રીએ જ નહીં। કોઈ એમ કે સત્સંગ આપણા ભાગમાં નહીં હોય, આપણે પ્રારંભમાં સત્સંગ નહીં હોગા એટલે અમારા નિવાસ આગ્રા મેં રહે જાય હો જાયગા, ક્યા કરે પ્રારંભ એસા હી હોગા। ઉસકો સત્સંગ કી જરૂરત મહેસૂસ નહીં હોય, જ્યાદા વિતરાગતા હૈ તો હમકો જ્યાદા વિરહ લગતા હૈ એસા લિખા હૈ, જ્યાદા રાગ હૈ ઇસલિયે વિરહ લગતા હૈ વો બાત નહીં હૈ। વિતરાગતા જ્યાદા હૈ તો યોગ્યતા ભી જ્યાદા હૈ, યોગ્યતા વિશેષ હુઈ કે નહીં હુઈ, યોગ્યતા જ્યાદા હૈ તો સત્સંગ કી ભાવના ભી જ્યાદા હી હૈ। યોગ્યતા બઢને સે સત્સંગ કી ભાવના કમ હો જાતી હૈ ક્યા, વો કૈસે બનતા હૈ। वही आत्मा है, सत्संग से ही मोह जाता है और आत्मा प्रकट होता है। हाँ फिर भी ये सोगानी जी रोते थे, पढ़ा है इसका चिट्ठी, पढ़ा है कि नहीं पढ़ा है, है? कभी सोनगढ़ की याद आती है और आंख में से गरम गरम आंसू टपकते हैं। वो आत्मा रोती थी उसकी, उसको सहानुभूति नहीं थी क्या? हाँ, ये सबों की एक ही हालत होती है, कोई अलग अलग बात नहीं है। भले किसी के वचन निश्चय प्रधान हो, किसी के वचन व्यवहार प्रधान हो, किसी के प्रधान मुमुक्षु की भूमिका के प्रधान हो, किसी के प्रधान कोई भी विषय हो, योग्यता सबों की एक है और भाव भी सबों के एक ही होते हैं। दोनों एकावतारी थे, दोनों गृहस्थ थे, दोनों व्यापारी थे, श्रीमत जी ने 34 साल की उम्र में देह छोड़ा, उन्होंने 52 साल की उम्र में देह छोड़ा है, 18 साल का फर्क था। सुभग भाई की उम्र जरे परिचय में आया तरह 67 वर्ष ना था, 73 वर्ष एमने देह छोड़ो, तो 6-7 वर्ष नो संयोग रह्यो बे वच्चे। ने छेले छेले देहांत पहला पण 17 दिवसे आत्मज्ञान पाम्या छे, એમણે એક પત્ર લખ્યો છે, એના ઉપર છેલ્લો પત્ર એમનો એ છે એમ છે, અને આમના થકી જ પામ્યા છે। ઈડરમાં એમને લઈ ગયા હતા, પછી ઈડરથી ઘરે આવ્યા પછી પામ્યા, પણ ઈડરમાં એમને જે ગુપ્ત મંત્ર, ગુપ્ત ભેદ જે બતાવો હતો, જે મંત્ર બતાવો હતો, એ બીજ જ્ઞાનનો મંત્ર એમને બતાવી દીધો, કે જે લઈને પહેલા વહેલા આવ્યા હતા, પહેલાં વહેલાં એ જ વિષય લઈને એમનો સંયોગ થયો હતો, અને એ જ વિષય લઈને એમનો વિયોગ થયો છે છેલ્લો। જો ઘટના જુઓ એમના જીવનની, એ જ બીજ જ્ઞાનના વિષયનો મંત્ર સમજાવો આમાં શું છે, તો કે સમજાવશું તમને, અને છેલ્લે એમણે એ સમજાવ્યું, પછી આત્મજ્ઞાન પામ્યું, છેલ્લો મંત્ર એમણે જ આપ્યો છે બીજ જ્ઞાન। વિજ્ઞાન ઉપર તો આપણોથી ઘણું લખાણ પ્રકાશિત થશે, ઘણો વિષય એના ઉપર લીધો છે। ઉપાડ્યું ને ખબર હતી, આમને તો છેલ્લા દિવસોનો જ ખ્યાલ હતો, સ્વભાગભાઈને પણ ખ્યાલ હતો, એ તો જેઠ સુદ નોમનો એમનો છેલ્લો દિવસ ગણતા હતા, ત્યાર પછી 16 દિવસ જઈને જેઠ સુદ 8મે તો એમને સમ્યક દર્શન થયું છે, અને જેઠ વદ 10મે દેહ છોડ્યો છે 17 દિવસે। કદાચ 9મે છોડ્યો હતો એમના ધ્યારના પ્રમાણે, તો 8મે તો પામી ગયા હતા એમ છે, એવું કામ કર્યું છે, પછી 17 દિવસ થયા છે। કાંઈ મૃત્યુનો ભય રહે જ નહીં ને, મૃત્યુનો ભય તો ચાલ્યો જ જાય, પ્રશ્ન જ નથી। દેહને આત્મા ફડાક દઈને બે ફાડ જીવતા જુદા પડી ગયા, પછી ઓલા જુદા પડે એમાં શું લેવા દેવા રહીએ, ગોળો છૂટો પડી ગયો, ગુરુદેવ એવી દ્રષ્ટાંત આપતા હતા ને, પાણી સુકાઈ ગયું, ગોળો છૂટો પડી ગયો અંદર, એમ અંદરમાં ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો, પછી દેહની ચિંતા નથી, તો પછી બીજાની ક્યાં ચિંતા થવાનો સવાલ છે? દેહની ચિંતાથી સૌથી વધારે દુઃખી થાય માણસ, પછી બીજાની ચિંતા કરે, વધારે ઉપાધિ કરે તો, એથી વધારે કરે તો, ત્રીજા નહીં કરે એથી વધારે કરે તો, એમ શું આમાંથી તાત્પર્ય નીકળે છે? જ્ઞાની કો ભી સત્સંગ કે બિના નહીં ચલતા, જ્ઞાની કો ભી સત્સંગ કે બિના નહીં ચલતા, ઓર સત્સંગ મેં કે વિષય મેં વો પ્રારબ્ધ કા અનુસરણ નહીં કરતે, શ્રીહરિ કરતા એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ, ઉસમે ભગવાન કી પ્રતંત્રતા ભી હમકો નહીં ચાહીએ, ભગવાન મેને પ્રારબ્ધ કી, ભગવાન તો ક્યાં હોતા, પ્રારબ્ધ કી પ્રતંત્રતા કો ભી હમ અનુસરણ નહીં કરેંગે, બાકી પરિચ્છા અનુસાર 491 માં તો વહી લિયા હૈ, 491 માં તો વહી લિયા હૈ કે હર હર વિષય મેં हमको कुछ नहीं लगता, पाणु 393 छेल्लो पैरेग्राफ, सर्व प्रकार की उपाधि व्याधि आदि व्याधि थी मुक्तपणे वर्तता हो, आदि व्याधि उपाधि थी मुक्त छे, कोई हमने अड़तु नहीं, आदि व्याधि उपाधि हमने अड़ता નથી, તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ, સત્સંગ ને ભક્તિ બે વાત લીધી છે ને ત્યાં, તે સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. એ પરિણામ અમારા નહીં મટે, બાકી તો બધી વાત લીધી છે. સત્સંગ ને ભક્તિ બે પરિણામ અમારા મટી શકે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વિશા કરે છે. સર્વોત્તમ અને અપૂર્વપણું રાત દિવસ અમને કરીએ છીએ, તથાપિ ઉદય યોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. બહુ લખ્યું છે અમને, ઘણું લખ્યું છે, બધું પારકું લાગે છે અમને. સત્સંગ જ અમારો લાગે છે, બાકી બધા પારકા લાગે છે, ઘરના માણસો પારકા લાગે છે, અને સત્સંગ વાળા અમારા લાગે છે, બાકી બધા અમને પારકા લાગે છે. જ્ઞાન દશામાં એમ લાગે એ જ અમને પ્રિય લાગે છે, અને બાકીના બધા અમને અપ્રિય લાગે છે. બધું ચોખ્ખું લખ્યું છે, સ્પષ્ટ જ લખ્યું છે. ઓછું ઓછું જ હોય તો સ્વાભાવિક છે. કોડાઈ કેનાલમાં એ વાત કરી હતી, એક દિવસ સવારે સ્વાધ્યાય ગોઠવો હતો, હતા ને તમે તો હતા કે નહીં કોડાઈ કેનાલમાં? શું સત્સંગનું મૂલ્યાંકન સત્સંગમાં આવતા હોય એને ઓછા વધતા પ્રમાણમાં હોય, ખરું મૂલ્યાંકન પરિભ્રમણની વેદનાવાળાને આવે. પરિભ્રમણની વેદનામાં આવ્યો હોય એ સત્સંગને છોડે નહીં, બાકી બીજાને ક્યારે છૂટી જાય એનો કાંઈ ઠેકાણો નહીં રહે, કેમ કે એને એટલું મૂલ્ય આવતું જ નથી. પરિભ્રમણની વેદના આવી હોય એને એમ થાય છે કે અરે 84 લાખ યોનિમાં જન્મ મરણ કરવા અમને છૂટવાનો, આ એક જ જગ્યા છે, બીજી કોઈ જગ્યા નથી. એટલે ત્યાંથી શરૂઆત થાય છે. પછી જેમ જેમ મુમુક્ષુતાના ઉપર ઉપરના સ્ટેજમાં આવે છે તેમ તેમ એને સત્સંગનું મૂલ્યાંકન વધતું જાય છે, અને ભાવભાષણના કાળમાં અપૂર્વ મૂલ્યાંકન આવે છે, અને જ્ઞાન દશામાં તો સર્વોત્કૃષ્ટ મૂલ્યાંકન સત્સંગનું આવે છે. એ સર્વોત્કૃષ્ટની વાત એમને શબ્દ વાપર્યો છે. સતનો રંગ ચડે એવો સંગ તે સત્સંગ, 24 નંબરનો પાઠ છે આની અંદર, વાંચજો. મોક્ષમાળા લખી છે ને 108 પાઠની શરૂઆતમાં, એમાં 24મો પાઠ છે સત્સંગ કરીને. સત્સંગનો તો ધર્મના બધા સંપ્રદાયોમાં ઓછા વધતા પ્રમાણમાં વપરાય છે, અને આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ શબ્દનો પ્રચલિત પ્રયોગ છે. ત્યાં બધા સત્સંગી કહેવાય, આપણે એમ કે એકદમ મુમુક્ષુ છે એ બધા એમ કે અમારા સત્સંગી છે એમ જ કે. પણ એમણે સત્સંગને તો ઘણી વાતો કરી છે, આખો પાઠ લખ્યો છે, પણ એક વાક્ય બહુ સરસ લખ્યું છે કે સત્સંગ કોને કહેવો. સત્સ્વરૂપ એવો જે આત્મા પરમાત્મા, એનો રંગ ચડે જેના સંગથી એ સત્સંગ, અને એનો રંગ ન ચડે ત્યાં સત્સંગ નથી, અસત્સંગ છે. પછી સત્સંગ નથી પણ ભલે ધાર્મિક વર્તુળ હોય તો હોય તે, કેમ કે બધે ધાર્મિક વર્તુળમાં તો ધર્મની જ વાત હોય, પણ સતનો રંગ ચડે છે કે નહીં આત્માને એ અંદરથી જોઈ લેવાનું. એટલે સામે જોવાની જરૂર નહીં પછી એ કોણ છે ને કેવા છે, અને એમાં આપણે પ્રયોજન નથી, જે જેવા હોય તે તેવા, આપણે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. આપણને સતનો રંગ ચડે છે કે નહીં આટલું જોવાનું. મોક્ષ કા માર્ગ બતાએ બતાએ વોહી મિત્ર, મિત્રની પરિભાષા. એમાં 293 ઇસકે બાદ હૈ, 24 સાલ કા ઉમર પૂરા હો ગયા. आखिरी पत्र है 297, 25 साल की उम्र में पहला पत्र है, वो ही सुभाग भाई पर है, 298 नंबर का। काल विषम आवी गयो छे, सत्संग नो जोग नथी, अने वितरागता विशेष छे, एटले क्यांय सातु नथी। કાઠિયાવાડી ભાષાનો શબ્દ વાપર્યો છે, અર્થાત મન વિશ્રાંતિ પામતું નથી। ક્યાં લિખતે હૈ, કાલ કાલ બહોત વિષમ મેને વિપરીત ચલ રહા હૈ, સત્સંગ કા યોગ નહીં મિલ રહા હૈ, ઓર વિતરાગતા વિશેષ હોને સે હમકો કહીં ભી સુહાતા નહીં। વિતરાગતા વિશેષ આગે વાત કર દિયા ને, तो इसका मतलब क्या है कि क्या कहीं भी राग तो होता नहीं, संसार के विषयों में कहीं भी राग आता नहीं, एक सत्संग में सुहाता है, और जगह तो सुहाता नहीं। तो जितनी वितरागता विशेष है उतना ही राग कम होगा, ज़्यादा वितरागता होने से कहीं भी राग आएगा नहीं। तो बात रही एक मुनि तो हुए नहीं, सर्वसंग परित्याग करके जंगल में तो गए नहीं, तो एक सत्संग चाहिए हमको। वहाँ भी बहुभाग मुनि लोग आपस में सत्संग में रहते हैं, एक कुछ एक मुनि जिनकल पे होते हैं वो किसी के संग में नहीं रहते हैं, बाकी स्थविर कल्पे होते हैं, आपस में सत्संग से सिवा नहीं रहते हैं। आपस में वो लोग भी सत्संग करते ही है। छद्मस्त है और विकल्प उठता है तो सत्संग में रहते हैं। क्या ही सातु नथी, मैंने कहीं सुहाता नहीं और मन कहीं विश्रांति को प्राप्त पाता नहीं, कहीं शांति नहीं मिलती सत्संग के अलावा कहीं शांति, क्यों कि सत्संग में ही आत्म शांति का रस का घोलन होता है, आत्मशांति का रस और बढ़ता है, इसलिए सत्संग को चाहते हैं। अनेक प्रकार की विटंबना तो हमने नथी, तथापि निरंतर सत्संग ने ये मोटी विटंबना छे। विटंबना मैंने मुश्किली, अनेक प्रकार की विटंबना, अनेक प्रकार की समस्या, मुश्किली, कठिनाई, विटंबना मैंने कठिनाई, वो तो हमको नहीं है, परंतु निरंतर सत्संग नहीं मिलता वही हमारी सबसे बड़ी कठिनाई है। लोग संग रुचता नहीं, लोगों का संग बिल्कुल पसंद नहीं आता, क्यों कि उसमें राज कथा, भोज कथा, स्त्री कथा, चोर कथा, यही सब विकथाएं चलेगी। चार प्रकार की विकथा शास्त्र में बताई है, एक तो राज कथा, बहुभाग तो राजकारण की चर्चा चलती है, फिर भोज कथा, भोग उपभोग की कथाएं चलती है, तो स्त्री कथाएं चलती है, स्त्री है तो पुरुषों की कथा करती है। तो यहां से भी वो बात निकलती है जो आगे लिखी है कि ज्ञानी होने के बावजूद भी सत्संग के विषय में कैसी हालत बन गई है या बना रखी है, उनको नहीं चलता है, हमको चलता है, वो देखने लायक है कि हमको कैसे चलता है। यहाँ तक।